ચીના તો માટીના, બાર કુંભળ એવા ઘડા અને એની અંદર ઘી ભર્યું મારી બાર ઘડામાં. ઉપર વંશપાત્ર વાંસની છાબડીઓ જોડો સુવાસીના વસ્ત્રો મૂકી અને સુવાસની જીવત પ્રજાવાળી જેની પ્રજા જીવતી હોય એવી સુવાસની સ્ત્રીઓના જોડાને પીધીને આ કુંભનું દાન કરો, ઘૃતદાન. આ વ્રત એક મૈત્રીએ રાણીને બતાવ્યું. મૈત્રી ગયા, રાણી અનંત વ્રત કરે, રાજા ભાસ્કર વ્રત કરે. માતા પિતાના આચારને વિચાર, માતાનો આચાર ને પિતાનો વિચાર, એમાંથી જન્મતો પ્રગટ થતો જે આકાર, એનું નામ પુત્ર. આચાર વિચાર જો શુદ્ધ હોય તો સંતતિ શુદ્ધ જન્મે છે. આ બંને વૃત્તિ છે. રાજા ભાસ્કર વ્રત કરે છે, વિચારો ઉચ્ચ છે. રાણી પણ શ્રદ્ધાપૂર્વક અનંત વ્રત કરે છે, એના વિચારો દેવની મહી છે. બંનેના એક વિચારોને થતાં ગૃહસ્થાશ્રમના ધર્મ પ્રમાણે રહેતા જ ભગવાનની કૃપા ભાસ્કરની અનંતની અને આ રાણીને દેહોદાવસ્થાથી ગર્ભની પ્રાપ્તિ. રાજાને રાણીને આનંદ એટલું જ નહીં પણ મહિષ્મતીની પ્રજાને આનંદ થઈ ગયો. નવ માસ નવ દિવસ થતા જ શુભ ગ્રહોમાં ઉચ્ચ ગ્રહોમાં રાણીને ત્યાં એક પુત્ર જન્મ થયો. અને આ વાતની દાસીએ ખબર આપતા સારી મહિષ્મતી નગરીમાં આનંદ જન્મ મહોત્સવ. તો જન્મ વખતે અનેક પ્રકારના દાનો આપ્યા, અન્નના દાન, વસ્ત્રના દાન, સુવર્ણના પાત દાન, બ્રાહ્મણોને ગાયોના દાન. જન્મ મહોત્સવ બાર દિવસ કરી બારમા દિવસે બ્રાહ્મણો દ્વારા આ બાળકના નામકરણ સંસ્કારતા બ્રાહ્મણોએ નામ પાડ્યું અર્જુન, અર્જુન નામ પાડ્યું. કર્તવ્ય રાજાએ કહ્યું કે મહારાજ નામકરણ વિધિ થયો પણ હવે એના જન્મના ગ્રહોની જન્મ કુંડલી મૂકો ને. જન્મકુંડલી બ્રાહ્મણો જ્યોતિષીએ ત્યાં ઇષ્ટઘડી કાઢી એના ગ્રહો જોયા. ઉચ્ચસ્તે ગ્રહ પંચકે બ્રાહ્મણો કે છે કૃતવીર્ય રાજા, તમારે ત્યાં જે આ દીકરો જન્મો છે અર્જુન જન્મ મેં નામ પાડ્યું છે. તમે મહિષ્મતી નગરીના રાજા છો પણ આ તમારો દીકરો ચક્રવર્તી સમ્રાટ રાજા થશે. સ્વર્ગમ તુને પાતાળમાંની અકુંઠિત ગતિ થશે. એક છત્ર તેનું રાજ્ય રહેશે. સાંપ્રત કાળમાં અત્યારે અત્રિયંશિયાને નિમિત્ત બનાવી ને ભગવાને અવતાર લીધો છે, દત્તાત્રેય નામ ધારણ કર્યું છે અને એ અત્યારે સહ્યાદ્રીના શિખર પર ઔદુંબરના વૃક્ષ નીચે એમનો આશ્રમ છે. એ દત્તાત્રેય ભગવાનની પાસમાં જશે, અનેક પ્રકારનું ઐશ્વર્ય અષ્ટસિદ્ધિ નવનિધિને પ્રાપ્ત થશે. એટલું જ નહીં પણ એ દત્તાત્રેય ભગવાને જ્ઞાના અવતાર છે, એના સમાગમ વડે કરીને તમારો દીકરો અષ્ટાંગ યોગાભ્યાસી બનશે. તમારા રાજ્યમાંથી લક્ષ્મી ત્યાગ નહીં કરે, ત્રણ લોકમાં તમારી કીર્તિને વધારશે. અને એક યોગ બીજો સુંદર છે કે આ તમારો દીકરો જે જન્મો છે એનું નામ જો કોઈ પણ માનવ લેશે ક્યારે કે કોઈ પણ વસ્તુ ચોરાય ખોવાય તો ઘરમાં આજે ચોરી થઈ હોય અને જો આપણે એનું નામ લઈએ તો તરત જ આપણને વસ્તુ મળી જાય છે. ગયા વર્ષે હું એવા સંકટમાં મૂકી ગયો ખરેખરનું ગયા વર્ષે. આવું જ મંદિર આપણા જેવું પાંચ વર્ષથી રાજા રણછોડની પ્રતિમા પડી રહી, પાંચ વર્ષથી લાવી. જ્યારે જ્યારે મુહૂર્ત કાળે યોગ જ ના આવે, કોઈ વિઘ્ન આવીને ભૂરે પ્રતિષ્ઠા થાય નહીં. વડોદરામાં મારી કથા ચાલ આ પ્રમાણે અહીંયા ચાલશે જ પ્રમાણે. એ લોકોને ખબર પડી કે એનું ટ્રબી શાસ્ત્રી કઈ કોઈ વ્રજના છે. એમની કથા અત્યારે સરાટવાડામાં ચાલે છે. વડોદરા રાત્રે ગાડી લઈને આવ્યા, બેઠા. કેમ આવું છું, ક્યાંથી આવો છો? અમે શરભાણથી આવીએ છીએ. મિયા ગામ તાલુકામાં સરભાણ ગામ, સરભાણથી આવ્યું છે. કેમ આવું થયું? આ પ્રમાણે છે ને રાજા રણછોડની પ્રતિમા 5 વર્ષથી પડી છે, પ્રતિષ્ઠા છે, ત્યાંથી જ્યારે જ્યારે મૂળ કાઢીએ છીએ ત્યારે ત્યારે દીકરીને કંઈ ને કંઈ આવીને ઘૂરે છે. શું કરવું? કરી દો પ્રતિષ્ઠા, એમાં છે શું? તમે કરાવી દેશો, કરાવી દઈશ. હું રખાવું ને આદાન, પણ સમર્થ ઘરનો શ્વાન ને મારામાં કંઈ નથી, પણ હું શ્વાન તો એનો તૈન પડેલું છે ને, શક્તિ એની છે. મેં તો ગુરુદેવ દત્ત કહીને મુક્ત થઈ છે, પ્રતિષ્ઠા કરાવી દઈશું. મુહૂર્ત કાઢ્યું. સારા વિદ્વાનો, સારા વિદ્વાનોને બુધાવી 4 વેદના. આગલા દિવસે પ્રતિષ્ઠા દિવસે બ્રાહ્મણો આવી ગયા. એક બાજુ કર્મનો આ યજ્ઞમાં આરંભ થયો, એક બાજુ જ્યાં પ્રતિમાં મૂકી ભગવાન રાજા રણછોડની, જ્યાં ગાળું બાળું શનિ, આખું ગામ 5 વર્ષથી જે પ્રતિમા પડી રહેલી જેની પ્રતિષ્ઠા ન થાય એ સારું, આખું ગામ એની શોભાયાત્રામાં જુઓ લીલા. જે માનવ ગાળામાં બેઠો છે, જેને રાજા રણછોડની પ્રતિમાને જાળીને બેઠો છે, એક બાજુ સવારના 8 વાગે શોભાયાત્રા નીકળી, ગામમાં એક પણ માણસ એવું નહીં હોય કે આ શોભાયાત્રામાં સરભાણ ગામ તો તમે જાઓ છો. સમર્થ મૂકી એક એક માસ બાકી નહીં. જે માણસ રાજા રણછોડની પ્રતિમા જાળીને બેઠો છે એના જ ઘરમાં ચોરી થઈને 22 તોલા હોનું સવારે 8 વાગે ખલાસ. કેટલું સોનું તિજોરીમાંથી 22 તોલા સોનાનો ડબ્બો દાગીનાનો એ તરત જ સવારના 8 વાગે ચોરાયો. 8 વાગે આ બધો નીકળ્યો ને તે કોના ઘરમાં ચોરી થઈ? પાછી કોના? કે જે રાજા રણછોડને જાળીને બેઠો છે એના ઘરમાં. પછી બીજાનો હોય રસ્તામાં ચાલતો હોય તો ઠીક છે, પણ ભગવાનને લઈને બેઠો છે એના જ ઘરમાં. એકદમ બૂમ પડી તિજોરી તૂટીને. જ્યાં મંદિરમાં જાઓ, મંડપ આવું બધું બાંધ્યું, જ્યાં પ્રતિષ્ઠા ચાલે, એક ભાઈ મને બાજુ પર બોલાવીને કહ્યું કે શાસ્ત્રી શું થયું? ક્લાસ મંદિર શું થયું? પણ કે આ જે ભાઈ જ્યાં મૂર્તિ જાઈને બેઠા છે, એમને મૂર્તિ ઉતારીને મંદિર પર મૂર્તિ આવી ગઈ જ્યાં સ્થપન બધું કરાવવાનું છે, એના જ ઘરમાં હમણાં ચોરીથી સવારે 8 વાગે 22 તોલાનો દાગીનાનો ડબ્બો ગયો. તમે નહીં માનો, આપણે તો બેઠેલા એના પાસ એના શરણે. શું કરવાનું? મને કહે છે લોકોની શ્રદ્ધા ગામની ઉઠી જશે. લોકો નહીં નહીં ઉઠે. ભગવાન છે ને ગુરુ મહારાજ છે, અમારા માંથી અમારા બ્રાહ્મણ વર્ગમાંથી એક જણને હનુમાનજીના મંદિરમાં સુંદરકાંડનો પાઠ કરવા માટે મેં સાડી દીધો. તેમનો દિવસ સળગાવીને બાપજીએ મને કહેલું, આ શબ્દ બાપજીના પ્રયોગ મને બતાવ્યો કે કોઈ પણ વસ્તુ ચોરાય ના જડે તો આ તો છે, પણ સુંદરકાંડનો પાઠ કરવાથી તરત જ વસ્તુ મળી જાય છે. એક બાજુએ મેં હનુમાનજી, ત્યાં મંદિર હતું ને, ત્યાં મંદિરમાં હનુમાનજીની મૂર્તિ હતી, તેમનો દિવસ સળગાવી બ્રાહ્મણને રામાયણ મંગાવી સુંદરકાંડનો પાઠ. એક જણને કાકલીમ કાર્તવીર્યા અર્જુનો નામો રાજા બાહુ સહસ્રવાન તસ્ય સ્મરણ માત્ર ગતમ નષ્ટમ ચ લભ્યતે. તમે નહીં માનો, આ ચક્ષુભિષિક્ત તમે જાઓ સરભાણમાં પૂછો, તમે નહીં માનો, એમ સુંદરકાંડના પાઠની શરૂઆત થઈ, કાર્તવીર્યના જપની શરૂઆત થતાની સાથે લોકો તો મૂર્તિ તો મૂકી દીધી, પણ એને માટે તો પડ્યા. તેમાં સામે એક છોકરી બેસી રહેલી, એના મકાનની સામે છોકરી બેસી રહેલી. એ છોકરી નાની હતી, 9-10 વર્ષની. એને કહ્યું કે તમારે ત્યાં જે ચાકર રહેતો હતો એ ચાકર આ બારી ખોલીને બહાર નીકળી અને એ આના હાથમાં કે થેલી હતી ને થેલી લઈને ચાકર ગયો. બસ આ છોકરીએ કહ્યું, પણ પાઠ ચાલુ થયા, કાર્તવીર્યનો જપ ચાલુ થયો, એમની છોકરી બોલી. અને એની સાથે તો જે સરબાનના જે સ્ટેન્ડ 2 છે, 2 સ્ટેન્ડે 100+ છોકરાઓ જોવા ત્યાં પહોંચી ગયા. અને પેલો જે ચાકર, એ ચાકર થેલી લઈને ચડવું એને બસમાં તરત પકડી પાડે. એક જ કલાકમાં વધારે નહીં, એક જ કલાકની અંદર એ મુદ્દામાં તરત બધી જ આખી થેલી 22 તોલા ડબ્બા હાથે લાવીને સીધો જ પોલીસ પટેલ ત્યાં. એક બાજુ ફોન થઈ ગયા મિયા ગામ PSI ને કલેક્ટર આપણે DSP ને બધા ચોરી થઈ શકે. અને એક બાજુ અહીંયા એને ચોરામાં મૂક્યો છે, એક બાજુ પોલીસ મિયા ગામથી ગાડી આવી ઊભી રહી પોલીસ. શું એને કહ્યું કે ગામમાં લોકો બધા જ ભેગા થઈ ગયા, બંધ થાળી અને ડબ્બો ઉઘેલેલો પણ નહીં. અને એ ડબ્બો હાથમાં આવી ગયો એટલે ગામ લોકોએ કહ્યું, યસ આઈ બધું કંઈ છોડી દે, મારશો. ગામના લોકો કે કંઈ મળો છોડી દો, છતાં આ તો પોલીસ ખાતું લઈ ગયું અને શું કર્યું એ તો ભગવાન જાણે. પણ મુદ્દામાં સાથે કામ લઈ ગયો. આ મંત્રનો આજની તારીખે પ્રભાવ, આ મારો ગયા વર્ષનો સર્વાનનો અનુભવ, પ્રતિષ્ઠા થઈ ગઈ જોરદાર. ત્યાંથી એની ઇમ્પ્રેશન કેવી પડી જાણો છો? એ ભગવાનને લઈને બેઠેલો એની દાગીના ચોરાયા, એની દાગીના તરત ત્રણ કલાકમાં મળ્યા. આખા ગામ પર ઇમ્પ્રેશન એવી પડી કે રાજા રણછોડ કે શે કા હું દેવું છું, ગામમાં કોઈ પણ માણસ ચોરી કરશે તો પકડાયા વગર રહે નહીં, માટે ચોરી તમે આજથી કરશો નહીં. આજ દિન સુધીમાં કોઈ નાની મોટી ચોરી પણ નથી થતી ગામમાં. હું આજે બેસું છું અને તમને ચમત્કાર કહો લીલા બતાવું છું કે ચોરી કરી ગામમાં તો પકડાયા વગર નહીં રહો, હું બેસી જાઉં છું. એ આજે રાજા રણછોડનું સ્વરૂપ જોયો હું જાઉં છું. મારું નામ મેં ચાર વખત આખું ગયા શ્રાવણ મહિનામાં આખી કથા મારી સરભાણમાં આખો મહિનો રહ્યો હતો. પ્રતિષ્ઠા થયા પછી આ મંત્રનો પ્રભાવ છે. કાર્તવીર્યા જૂનું નામ રાજા બાહુ શાસ્ત્રવાન. બ્રાહ્મણો જે છે કે તમારો આ દીકરો જન્મ છે એનું નામ લેવાથી આવી ભયંકર ચોરીઓ પણ પકડી જશે. નષ્ટ વસ્તુ એમ નામથી દોહરો છે. બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી વિદાય કરી દીધા. દિન પ્રતિદિન અર્જુન મોટો 11મા વર્ષે તેને યજ્ઞોપવિત સંસ્કાર આપી દીધા. અર્જુન એટલે દત્તાત્રેય ભગવાનનો કૃપાપાત્ર ફળ. અલગ ભગવાન નિરંજનને કહે છે, નિરંજન આ પ્રમાણ થતાં 16 વર્ષની ઉંમર થઈ અને મૃત્યુ થયું તો કર્તવીર્ય રાજા ઉંમર લાયક વયોવૃદ્ધ બની ગયેલા. અને વયોવૃદ્ધ બનતા શરીર છૂટી ગયું. વિદ્વાન બ્રાહ્મણો અને પ્રધાનમંત્રી કહ્યું, અર્જુનને કહ્યું, આપ રાજ ગાદી પર બેસી જાઓ, આપને રાજ તિલક કરીએ, ચાદર ઉધારીએ, પછી નર્મદાજીના કિનારા પર ચંદનની ચિતા તૈયાર છે, તમારા પિતાનો અગ્નિ સંસ્કાર કરો. અર્જુને ના પા, રાજ ગાદી પર નહીં બેસો. કારણ, હું મારા પિતાનો અગ્નિ સંસ્કાર કરીશ, રાજની ગાદી પર નહીં બેસો, ન ચાલે. પ્રધાનમંત્રીઓ બધા કે છે, આ તો રાજ્યનો નિયમ છે, ચાલે નહીં. તમારા માટે તો તમારા પિતાએ પથ્થર એટલા દેવ કર્યા છે, બધી વાત સાચી, બધું જ જાણું. અર્જુન મંત્રીઓને કહે છે, બધી વાતની મને ખબર છે, મારા માટે પથ્થર એટલા દેવ કર્યા છે, મારી જે ફરજ છે, મારી ફરજ કઈ છે? પિતાનો અગ્નિ સંસ્કાર, એની ક્રિયા, એની પાસે પુણ્યદાન કરવું. ગાદી પર નહીં બેસવાનું, પિતાની મિલકત રાજ્ય બધું સંભાળ, રાજા તરીકે નહીં. હવે તો રાજકુમાર 16 વર્ષની ઉંમરને કરે છો, એમ સમજાવે તો સમજે નહીં. આ તો લીલામૂતની કથા. લીલા એવી બની કે આ બધું આખી મહેશ્વરીને ગીરીમાં શોક, રાજદ્વાર પર ભીડ થયેલી ને તેમાં એક ગર્ગાચાર્ય આવ્યા. અંત થયો છે. રાજાએ વિચારાએ બહુ મહેનત કરી, પથ્થર એટલા દેવ કદા, ભગવાનની કૃપાથી નીકળ્યો, એમ હોશિયાર છે, અર્જુન એમ નામ છે, રાજ ગાદી પર બેસવા ના પાડે છે, સમજાવશો? તમે સમજાવો. ગર્ગ મુનિ રાજદ્વારમાં લઈ ગયા અને અર્જુને ગર્ગાચાર્યને જોતા પ્રણામ કરી દીધા. એક ઓરડામાં લઈ ગયા અંદર. શું છે ભાઈ, ગાદી પર બેસી ગયું નથી? ના. કેમ? ગાદી બરબાદી કરે. અર્જુન કે છે, ગર્ગાચાર્યને ગાદી પર બેસ્યો તો બરબાદી થઈ જાય. અને કેમ? ધર્મશાસ્ત્ર ના પાડે છે. ધર્મશાસ્ત્ર એમ કે છે, જે રાજા છે, જે રાજ સિંહાસન પર બેસે છે, એને પ્રજાના ચોથા ભાગનું પાપ ભોગવવું પડે છે. પ્રજા જે કંઈ પાપ કરે, પ્રજા જે પાપ કરે, એ પાપમાંથી ચોથો ભાગ, ત્રણ ભાગ પ્રજાને ભોગવવાનો અને એક ભાગ પાપ, એક ભાગનો રાજાને ભોગવવાનો. એક માણસ પાપ કરે ને તેના ચોથા ભાગનું પાપ મારી પાસે આવે, મારું રાજ્ય કેટલું મોટું, મારા રાજ્યના માણસો કેટલા, તો એ પ્રજાના પાપને ભોગવવા માટે ગાદી પર બેસવાનું?